વિહિત સંવાદ 2489 આસોવદ 7 બુધવાર તારીખ 9/10/63 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંતિ સ્વામીનો શ્રી પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 100 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન.
નમો ડોય સૌ હરિહંતાણમ, નમો ડોય સૌ સિદ્ધાણમ, નમો ડોય સૌ આયુર્યાન, નમો ડોય સૌ જયાણમ, નમો નુવિ સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્તાય સ્વાનુભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વાદાય.
આ જ્ઞેય અધિકાર પ્રવચન સારનો છે. પ્રત્યેક જ્ઞેય એટલે કે દ્રવ કેવા સ્વભાવે છે અને તેમાં એક એક સમયમાં પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુમાં ઉત્પાત્મ અને દ્રવ ત્રણનો અવિનાભાવ સંબંધ એટલે કે એક બીજા વિના હોતા નથી. દરેક દ્રવ, દરેક વસ્તુ, અનંત આત્મા અને અનંત પરમાણુ એમાં ત્રણ અંશો એક સમયમાં હોય છે. નવી અવસ્થાનું ઉપજવું, પુરાણીનું વ્યય થવું અને પોતાની જાતનું જાળવી રાખવું, ટકી રહેવું, એ ત્રણ અંશ કંઈ જુદા ના જુદા નથી. વસ્તુથી કે વસ્તુનું ઉપજવું કંઈ જુદું, વસ્તુમાં વ્યય થવો પૂર્વની અવસ્થાનો એ જુદો અને વસ્તુ ટકી રહે જુદી એવું નથી. હે, ત્રણ એક, ત્રણ થઈને એક વસ્તુ છે. ત્રણનો કાળ એક ને ત્રણ થઈને વસ્તુ એક છે. ત્રણ થઈને ત્રણ દ્રવ્ય, ત્રણ પદાર્થ, પર્યાય તરીકે ત્રણ પદાર્થ ખરા, પણ વસ્તુ તરીકે ત્રણ દ્રવ્ય થઈ જાય એમ નથી. શું કહ્યું સમજાણો? હા હા, એક આત્મા એક પરમાણુ, આ જો સમજે તેને બધી વાત ખદબદાર નીકળી જાય કે હું એક મારું કરી શકું ને પરનું કરી શકું. જો કલ્પનભાઈ, જો આ મને એને ટકરાવ આવી હતી કે મારા છે તો આ બધું થયું, આ કે ના ભાઈ એની મારા થયું, મારા ગાંડાઓ છો એમ કે છે કે આ બધું થયું જોવું, આ બધું પણ આ છે હું, આ પણ આ છે હું, આ છે એ જગતના પદાર્થો છે અને એ પદાર્થો એક સમયમાં પોતાની નવી અવસ્થાને ઉત્પન્ન કરી પુરાણીને વ્યય કરી એ સમયમાં એ દ્રવ્યમાં દ્રવપણું કાયમ રહી ત્રણેય અંશોનો અવિનાભાવ એક વિના બીજું ન હોય એના ઉત્પાદ વિના ધ્રુવ નહીં, ધ્રુવ વિના ઉત્પાદ નહીં, પણ બીજા વિના ન હોય એમ નહીં. બરાબર છે. વ્યવહારનો અર્થ શું? વ્યવહાર છે કે જાણવા જેવી વાત છે. જોડે કોણ હતું એ જાણવાની વાત છે, બાકી કોઈને લઈને કોઈ થાય એ તો અહીંયા વાત કરે છે. હજી તો એમાં પણ એક દ્રવ્યમાં પણ એક ત્રણેય અંશો ત્રણ રૂપ લક્ષણ કરનાર છે. એક એક દ્રવ્યમાં ઉત્પાદ વયને ધ્રુવ ત્રણના લક્ષણો ભિન્ન ભિન્ન લક્ષણ છે. લક્ષણ ભિન્ન તો લક્ષય ભિન્ન છે, પણ એ ત્રણેય એક દ્રવ્યના ભેગા છે, કોઈ જુદી જુદી ચીજ છે એમ નથી. એમ અહીંયા સિદ્ધ કરવો. હવે અહીંયા આપણે ક્યાં સુધી આવ્યું? ચીઠી એ પેરેગ્રાફ ફરીને લેવાનું છે ને. અહીંયા નહીં પૂછીને એક એક બોલાવ્યો જોવા. કેવો સ્વર્ગ શોધનાર કુંભની, એ આખો પેરેગ્રાફ નથી ચાલ્યો છે. તમે છે નહીં એમ તો એને કરી બસ રહી ત્યાં ઉઠી. શું કે છે કે એક આત્મા છે અને એક પરમાણુ છે. ભગવાન તીર્થંકર દેવ વિતરાગ કેવળ જ્ઞાની પ્રભુ એ જ્ઞેય એટલે જ્ઞાનમાં જાણવા લાયક અનંત પદાર્થ એને એક સમયમાં ત્રણ અંશ વાળો જોયો છે. એક પદાર્થ ત્રણ અંશ વાળો અને ત્રણ અંશ થઈને આખું દ્રવ છે. બીજાના અંશને લઈને આ ને આના અંશને લઈને બીજું એમ ત્રણ કાળમાં છે નહીં. હવે ત્રણ અંશમાં પણ એક એક અંશ બીજાની અપેક્ષા વિનાનો તદ્દન જુદો છે એમ નહીં. જેમ બીજાના અંશો ઉત્પાદ લઈને ધ્રુવ આની અપેક્ષા વિના જુદા છે, એમ એક દ્રવ્યના ઉત્પાદ લઈને ધ્રુવ એકબીજાની અપેક્ષા વિનાના જુદા છે એમ નથી. સમજાય છે? કાંઈ એક પરમાણુના અવસ્થાનું થવું અને પૂરણનું પૂરીપૂર્વ અવસ્થાનું જવું ને ટકવું એ એના ત્રણે અંશોમાં દરેકની અપેક્ષા ભેગી છે. પણ એને બીજા પરમાણુના ઉત્પાદ વગેરે ધ્રુવની અપેક્ષા નથી. એમ એક આત્મામાં એક અવસ્થાનું થવું, પુરાણીનું જવું, ધ્રુવનું ટકવું એ ત્રણને અવિનાભાવી સંબંધ એકબીજાની અપેક્ષા છે. પણ એને પરપદાર્થની આરી અપેક્ષા છે એમ નથી. સમજાય છે? કાંઈ હવે એકબીજાના અવિનાભાવ કઈ રીતે છે? એકમાં ત્રણ, એક સમયમાં ત્રણ અંશ એ જુદા જુદા નથી. દ્રવ્યનો ભાગ એનો એક અંશ, એક વ્યય, એક ઉત્પાદન ધ્રુવ પણ જુદા જુદા છે એમ ત્રણ, તેમ જુદો કાળ છે એમ નથી. પછી આવશે સમજાણું કાંઈ. હવે કોઈ પણ આત્મામાં કે કોઈ પણ એક આ પરમાણુ આ તો આમ તો ભેગા દેખાય છે, ભેગા છે નહીં હો. એક એક પરમાણુ જુદો જુદો ત્યાં કામ કરે છે. એક એક પરમાણુ અને એક એક આત્મા એના ત્રણ અંશો એમાં એક સમયમાં ત્રણ વસ્તુ છે. એક વિના બીજાનો અભાવ ને બીજા વિના પહેલાનો અભાવ, માટે ત્રણની અવિનાભાવ સંબંધ. હવે કે છે કે એક આત્મામાં કે કોઈ પરમાણુમાં કેવળ એકલો સર્ગ નામ ઉત્પત્તિ શોધનાર કુંભની દાખલો કોણ ઘરાનો છે ને? એકલા ઘરાની ઉત્પત્તિ થઈ, એકલી ઉત્પત્તિ થઈ એમ જો શોધવા જશો, ગોતવા જશો, મેળવવા જશો તો વ્યય અને ધ્રુવથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની પિંડનો વ્યય અને માટીનું ધ્રુવપણું એના અપેક્ષા વિના એકલો ઘડાની ઉત્પત્તિ કરવા જનાર ઘડાની ઉત્પાદન કારણના અભાવને લીધે ઘડાનો દ્રષ્ટાંત આપ્યો પછી દ્રવ્યમાં લઈ લેશે. ઘડાની ઉત્પત્તિને પૂર્વના પિંડના વ્યયનું ઉત્પાદન કારણ છે. એ વ્યય એટલે પિંડનો નાશ, એ નાશ છે એ ઘડાની ઉત્પત્તિનું ઉત્પાદન કારણ છે. વ્યય ન હોય તો ઉત્પાદન હોય, વ્યય હોય તો ઉત્પાદ હોય. તો વ્યય વિના એકલો ઘડાની ઉત્પત્તિ ગોઠશો તો વ્યય એ ઉત્પાદ કારણનો અભાવને લીધે ઘડાની ઉત્પત્તિમાં પિંડના વ્યયનું કારણ છે એ ઉત્પાદ કારણનો જો અભાવ થાય તો ઘડાની ઉત્પત્તિ થાય નહીં, ઉત્પત્તિ જ ન થાય. બરાબર છે? નષ્ટ પર્યાય થયા વિના ઉત્પાદ ન થાય, માટે નષ્ટને ઉત્પાદ કારણ કહી અને ઉત્પાદ પર્યાય નષ્ટને ઉત્પાદનું કારણ કહી ઉત્પાદ તેનું નષ્ટનું કાર્ય છે એમ કહે. અરે વાત થઈ, એક સમયમાં એક કારણ અને એક કાર્ય, એક સમય એક. એ ઉત્પાદન કારણના અભાવને લીધે એક વ્યયની સ્થિતિ લીધી. ઘડાની ઉત્પત્તિ પિંડના વ્યયના કારણના અભાવે ઘડાની ઉત્પત્તિ સંભવશે નહીં, ઉત્પત્તિ સાબિત થશે એક વાત. અથવા તો અસતનો જ ઉત્પાદ થાય. હવે ધ્રુવની વાત થઈ, પેલા વ્યય ન હોય તો કારણ વિના ઘડાની ઉત્પત્તિ ન થાય. હવે જો એકલો ઉત્પાદ લ્યો તો ધ્રુવપણું જે છે સત છે, કાયમ રહેનારી માટી, એના વિના ઘડો ઉત્પન્ન થાય તો અસતની ઉત્પત્તિ થઈ, નહોતું ને અધરથી થયું એમ બની શકે નહીં. સમજાય છે કાંઈ? અસત નો જ ઉત્પાદ થાય. એટલે શું કહ્યું કે ઘડાની ઉત્પત્તિ એકલી શોધવા જાય ઉત્પત્તિ તે, તો વ્યયના અભાવના કારણે એકલી ઉત્પત્તિ હોઈ શકે જ નહીં. અને તે ઉત્પત્તિ શોધનાર ધ્રુવને ન માને તો એ અસતની ઉત્પત્તિ, ધ્રુવના સત વિના અધરથી ઉત્પત્તિ, માટીની માટી વિના ઘડાની પર્યાય ઉત્પન્ન થઈ, લોટ વિના રોટલી થઈ, આત્મા વિના સમ્યક દર્શનની પર્યાય થઈ, આત્મા વિના સિદ્ધની પર્યાય પ્રગટ, એમ હોઈ શકે નહીં. ઓ બરાબર છે. મહાસિદ્ધાંત આ સમજે તો એને, હા હું પરની દયા પાળી શકું છું, પર મારી દયા પાળે બધી વાત ઉડી જાય. કારણ કે એ દ્રવ્ય પણ એના ઉત્પાદ ને ભાઈ ધ્રુવના લક્ષણ થી ફર લક્ષિત, તું તારા ઉત્પાદ ભાઈને ધ્રુવના લક્ષણ થી લક્ષિત, કોઈને કાંઈ પરની હારી સંબંધ લેવા દેવા છે નહીં. સમજાણો? પછી આ શરીર જાડું છે, નડતું નથી એમ કે છે આત્મા નહીં. બે બોલથિયા, શેના બે બોલથિયા? એ એકલો ઉત્પાદ દ્રવના ત્રણ અંશ છે. નવી અવસ્થાનું ઉપજવું જેમ ઘરાનું, જૂની અવસ્થાનું જમવું કે પિંડનું વ્યય થવો, અને માટીનું ટકવું, એકના ત્રણ અંશ છે. ત્રણ અંશમાં એક અંશને શોધશો અને બે અંશની અપેક્ષા નહીં રાખો, તે ઉત્પાદ વ્યયના કારણ વિના સંભવી શકશે નહીં, ઉત્પાદ નહીં થઈ શકે. અને એ ઉત્પાદ ધ્રુવ વિના સત વિના અધરથી ઉત્પાદન થશે. ઉપાદાન ધ્રુવ નથી, ઉપાદાન ધ્રુવ નથી, અને પાદરી પર્યાય ઉત્પન્ન થઈ ગઈ તે અસતનો ઉત્પાદ થયો એમ બની શકે નહીં. એક વાત થઈ. હવે એને બધા રીમ્યો છે. જો કુંભની ઉત્પત્તિ ન થાય, જો ઘરાની ઉત્પત્તિ વ્યય અને ધ્રુવને અભાવે ન થાય, ઘરાની ઉત્પત્તિ પિંડનો વ્યય અને ધ્રુવ માટીનું એને અભાવે ન થાય, તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય. તો આ જગતના અનંત પદાર્થોમાં નવી અવસ્થાનું ઉત્પન્ન થવું થાય નહીં કે આત્મામાં સમ્યક દર્શનની ઉત્પત્તિ એકલી ગોતવા જાય તો મિથ્યાત્ના વ્યયના કારણ વિના સમ્યક દર્શન ઉત્પન્ન થાય નહીં. અને સમ્યક દર્શનની ઉત્પત્તિ આત્માના સત ધ્રુવના આધાર વિના ઉત્પન્ન થાય તો એકલું સમ્યક દર્શન અસતની ઉત્પત્તિ થઈ. સમજાણું કાંઈ? જો કુંભની ઉત્પત્તિ ન થાય, એટલો દ્રષ્ટાંત હતો, તો બધાય ભાવ ભાવ શબ્દે પર્યાય, બધાય પર્યાયની ઉત્પત્તિ ન થાય, કોઈ દ્રવ્યમાં નવી પર્યાય થાય જ નહીં. સિદ્ધ પદની પર્યાય, સિદ્ધ એની ઉત્પત્તિ, એના સંસારનો વ્યય અને આત્માનું ધ્રુવપણું બેની અપેક્ષા વિના જો એ સિદ્ધની ઉત્પત્તિ થાય તો આ દોષ આવે. કારણ વિના કાર્ય નહીં, સત વિના આધાર વિના ઉત્પત્તિ નહીં. સમજાય છે કાંઈ? એમ પરમાણુમાં એક એક પરમાણુ, એ ચોખ્ખો છે ને, ચોખ્ખો કાચો, એ કાચા ચોખ્ખાનો વ્યય ન થાય અને પાકો પાકો થાય એમ બને. પાકાની ઉત્પત્તિ કાચાના વ્યયનું કારણની અપેક્ષા રાખે છે, અને પાકાની ઉત્પત્તિ ચોખાના રજકણની ધ્રુવતાની અપેક્ષા રાખે છે. ધ્રુવતા વિના ચોખ્ખો પાકી જાય તો વ્યય વિના પાકે, તો કારણ વિના કાય હોઈ શકે નહીં, અને ધ્રુવ વિના હોઈ શકે નહીં. કેમ? સત હોય એમાંથી ઉત્પત્તિ થાય. ચોખ્ખો એની મલાઈ પાકી ગયો, એની મલાઈ એટલે પાણી વિના તો બરાબર છે, ધ્રુવ ને વ્યય વિના પાકી ગયો એમ પાક્યો છે પાણી વિના. હે સમજાણું કઈ? પણ એ ચોખ્ખો કાચા ના વ્યય વિના પાકે એમ બને નહીં, એમ એ ચોખ્ખો ધ્રુવ ની સત્તા રજકણ ની જાત જડ ની જાત જાળવ્યા વિના પાકે અસત ની ઉત્પત્તિ થઈ જાય. તો કોઈ પણ દ્રવ્ય ની પર્યાય નો ઉત્પાદ વ્યય ને ધ્રુવ ની અપેક્ષા વિના હોઈ શકે નહીં. બરાબર છે? અરે આ શું કે છે? વિકાર, વિકાર નો ઉત્પાદ એ પૂર્વ ના પર્યાય ના વ્યય ના કારણે ઉત્પાદ છે, એ કર્મ ને કારણે વિકાર નો ઉત્પાદ નથી. પૂર્વ નો પર્યાય નો વ્યય થતા એ વ્યય કારણ છે, એ જ સમયમાં ઉત્પાદ તેનું કાર્ય છે, એ કર્મ નું કાર્ય વિકાર છે એમ નથી. ખરી ને? કે આત્મામાં થતો રાગ, એ રાગ ને ઉત્પત્તિ પૂર્વના રાગ ના કે પૂર્વના દ્વેષ ના પૂર્વની પર્યાય ના નાશ ને કારણે રાગ ની ઉત્પત્તિ છે, એ રાગ ની ઉત્પત્તિ કર્મ ને કારણે. પૂર્વની અવસ્થા નો વ્યય ન થાય અને રાગ થાય કે પરથી રાગ થાય એમ બની શકે? અને એ રાગ આત્માની ધ્રુવતા નો આધાર ન હોય સ્વચ્છ અને અધર થી રાગ થાય એમ બની શકે? મુકરમજી ખ્યાલ માં આપે કે નહીં? આપે, થોડા થોડા આપે. અચ્છા ભલા, થોડા થોડા તો આપે. મહા સિદ્ધાંત ઉત્પાદ વૈ ધ્રુવ યુક્તમ સપ, એક સમયમાં ત્રણ અંશ વાળું આખું દ્રવ્ય, એને પરદ્રવ્યની હારે કઈ સંબંધ? આવું ભગવાન કહે, ઇનેય નો એવો સ્વભાવ છે એમ જાણે નહીં અને ધર્મ થઈ જાય એને. કરો સામાયિક ને કહો પુરાણ કુવાન કરો પડી કમણા સમજ માં આયા? હું પૂછું તો ને ચીઠિયા નું ભાંગી છે સાધુ ને, ભાઈ સામાયિક કરો એટલે સામાયિક કરતા નથી, સમાય કરો ત્યારે એને પૂછો આમાં સાધુ ને કે સામાયિક દ્રવ્ય છે ગુણશિક પર્યાય? ભગવાન જાણે સામાયિક છે શું, ક્યાં રહે છે, એનો કાળ કેટલો, ક્યાં ઉત્પન્ન થાય ખબર છે કાંઈ? ભગવાન જાણે. તારે સામાયિક કેવી તારે ક્યાં સમજાણો? સામાયક એ આત્માની નિર્દોષ નિર્વિકારી એક પર્યાય છે, એ સમ્યક ચૈતન્ય ધ્રુવ અખંડ આનંદ મૂર્તિ ની પ્રતીત વિના અને રાગ ને નિમિત્ત મારામાં નથી એવો શુદ્ધ પરમાત્મા આત્મા એની અંતર અનુભવમાં પ્રતીત વિના સામાયિક નામ સ્વરૂપમાં સ્થિરતાની ઉત્પત્તિ હોઈ શકે નહીં. બરાબર હે? અથવા એ સામાયિક ની નિર્દોષ વિતરાગી પર્યાય પૂર્વના મિથ્યાતના પર્યાયના વ્યય વિના કે રાગના નાશ વિના એ સામાયિક ની વિતરાગી પર્યાય ઉત્પન્ન થાય નહીં, અને એ વિતરાગી પર્યાય ધ્રુવ આત્મા વિના ઉત્પન્ન થાય નહીં. બહારના ઉપકરણો ન હોય ને આના ન હોય ન થાય એમ નહીં. સમજાય છે કઈ? આત્મામાં શાંતિ નો પર્યાય સામાયિક એટલે શાંતિ, નિર્વિકલ્પ શાંતિ, વિતરાગી શાંતિ કે જેમાં નમોરિંતાણ નો વિકલ્પ છે એ રાગ, એ નહી સામાયક. અંદરમાં આત્માના શુદ્ધ ચૈતન પ્રભુ આનંદ ધામ એમાં પ્રવેશ દ્રષ્ટિનો થતા જે પ્રતીત થાય, પછી લીન થતા જે શાંતિની અવિકારી દશા થાય, એ દશા એકલી શોધવા જાઓ તો પૂર્વના રાગના વ્યય વિના સામાયિકની પર્યાય દેખાશે નહીં. વિષમ ભાવના નાશ વિના સંભાવની ઉત્પત્તિ દેખાશે નહીં. તો વિષમ ભાવ શું થયો અને એનો નાશ કેમ થાય અને સંભાવ કેમ થાય એની ખબર ને મળે. માલચંદજી કેટલી સમય કરી છે અત્યાર સુધી? ઘણી કરી છે, હે? હજારો કે છે ને પથરાણાની. હા હા હા. અરે ભગવાન કે છે કે જો ઉત્પાદ એકલો ધર્મની દશા એકલી શોધવા જા નહીં મળે. પૂર્વની અધર્મની દશાના વ્યયના નાશના કારણ વિના અધર્મનો નાશ થયા વિના ધર્મની ઉત્પત્તિ નહીં થાય. અને ધર્મની ઉત્પત્તિ સત ત્રિકાળ દ્રવ્યના ધ્રુવના આધાર વિના નહીં થાય. બીજાનો એને આધાર નથી. સમજાય છે કઈ? જો કુંભની ઉત્પત્તિ ન થાય એટલે કે માટીમાંથી ઘડો એકલો ઉત્પન્ન ધ્રુવ અને વ્યય વિના ન થાય તો બધાય પર્યાયોની ઉત્પત્તિ જ નહીં થાય. આખી દુનિયાની કોઈ પણ પર્યાય ઉત્પન્ન જ, બધા દ્રવ્યમાં નવી અવસ્થા નહીં થાય. કારણ પૂર્વના વ્યયનું કારણ નથી અપેક્ષા, ધ્રુવનો આધાર નથી. વ્યયના કારણની અપેક્ષા નથી, ધ્રુવનો આધાર નથી. તો અધર્મની પર્યાય ત્રણ કાળમાં કોઈ દ્રવ્યમાં થાય નહીં. સમજાય છે કઈ? થાય જેમ કુંભની ઉત્પન્ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં, જો કોઈ પણ પદાર્થમાં, એટલે કોઈ આત્મા, કોઈ આકાશ, કોઈ પરમાણુ માં કોઈ પણ ભાવ, ભાવ એટલે પર્યાય, કોઈ પણ પર્યાય નો ઉત્પાદન ન થાય એ દોષ આવે. હું પણ કેટલી ટૂંકીમાં વાત, આખો બ્રહ્માંડ ભરાવી ભરી દીધો. એટલું તત્વ જ્ઞાન સમજે નહીં, તત્વદ્રષ્ટિ શું છે માને ઓળખે નહીં, અને અમારે ધર્મ થઈ જાય. ઈ કે છે કે ધર્મ થાય નહીં બાપા. વ્યય દશા શું હતી અને ધ્રુવ સ્થિતિ શું હતી એના આધાર અને કારણ વિના ધર્મની પર્યાય કોઈ દી થાય, અને તે પણ ત્રણેય એક સમયમાં હોય. અધર્મનો નાશ, ધર્મના આધારનું ધ્રુવપણું અને ધર્મની ઉત્પત્તિ એક સેકન્ડના અસંખમાં એક સમયમાં ત્રણ ભાગ એક ભેગા હોય, જુદા જુદા હોય. બહુ જૂનું પડે ને માન પછી કરો અપા કરી નાખો, આ ખાઓ ના ન ખા, પણ કોણ ખાય ભગવાન? આ તો પરમાત્મા વિતરાગ નો માર્ગ છે. ખાઈ શકે કોણ, પી શકે કોણ, છોડી શકે કોણ, ગ્રહી શકે કોણ, દ્રવ્ય સ્વતંત્ર એને ખાય પીવે કોણ? સમજાય છે? અપા છે આ તમે છોડી દઈ છે દાળ ભા. અરે ભગવાન છોડી દઈએ છીએ તારી માનતા જ મિત્યાતની છે. કારણ કે છૂટા પડ્યા છે એને છોડી દઉં માનતા મિથ્યા દ્રષ્ટિની છે. હે? ધણી કે નો છૂટા નો ધણી કે દીએ તો એના ઉત્પાદ લઈને ધ્રુવ નો ધણી છે. વિકલ્પ ઉઠાયો કાજ ન ખાવ એ રાગ એમાં ઉત્પન્ન થયો, બસ એટલી વાત છે. એને માન્યું કે મારાથી આ ન આવ્યો, આજ મેં રાગ મંદ કર્યો માટે આર ન આવ્યો. ધણી થયો જડ નો મિથ્યા દ્રષ્ટિ છે, અજીવ ને જીવ માન્યું.
બરાબર
સમજાણું કઈ? ન દેખાય એમ હોય એના જ્ઞાનમાં બધું ભાસે. સમજાણું કઈ? આમાં એક દોષ આવ્યો, એક કીધો ને દોષ નો ન્યાય થયો જૈનો, કે એકલો ઉત્પાદન જો માનો, દરેક દ્રવ્યમાં એકલી પર્યાયનું ઉપજવું જ માનો, વ્યયના કારણ વિના અને ધ્રુવના આધાર વિના, કે ત્રણેયની અપેક્ષા એક ને બીજાની અપેક્ષા છે, બે ની અપેક્ષા ન હોય તો ઉત્પાદ થઈ શકે, તો અનંત દ્રવ્યમાં પણ ઉત્પન્ન ક્યાંય થઈ શકે નહીં. બીજો બોલ. અથવા જો અસતનો ઉત્પાદ, પેલું કીધું હતું ને, અથવા તો અસતનો ઉત્પાદ થાય, હવે એનું કારણ બતાવે છે. જો અસતનો ઉત્પાદ શું કીધું? કે ઘરાની પર્યાય માટી વિના થઈ. પહેલું એમ કીધું ઘરાની પર્યાય પિંડના વ્યય વિના થઈ, એનો દોષ બતાવ્યો. તો ઉત્પાદ હોઈ શકે જ નહીં એમ, બધા દ્રવ્યમાં વ્યય વિના ઉત્પાદ હોઈ શકે. હવે જો ઘરાની પર્યાય માટીના ધ્રુવ વિના થઈ, ધ્રુવ નો અંશ નહોતો અને પર્યાય નો ઘરાનો થયો તો શું દોષ આવે? જો તો અસતનો ઉત્પાદ થાય તો અસતનો ઉત્પાદ થયો, માટી નહોતી ને ઘરો થયો, લોટ નહોતો ને રોટલી, પાણી નહોતું ને ઊનું થયો, શાક નહોતું ને પાક્યું, ચોખ્ખો નહોતો ને રંધાણો. સમજાણું કાંઈ? જો અસતનો ઉત્પાદ થાય, શું અસતનો? પેલી ઘરાનો દાખલા તો ને કે માટી વિના ધ્રુવ વિના ઘડો થાય તો અસદ ઉત્પાદ થયો, એને ધ્રુવની અપેક્ષા રહીને અધરથી થયો, અધરથી શુદ્ધ એનો ઉપાદાન વિના, ધ્રુવ ઉપાદાન વિના, ક્ષણિક ઉપાદાન ધ્રુવ ઉપાદાન વિના ઉત્પન્ન થયું, એમ હોઈ શકે નહીં. ઓહો હો, ઘણું ટૂંકા મતું છો. અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ વગેરેનો ઉત્પાદ થાય. વ્યોમ વ્યોમ દેખો આકાશના ફૂલ, અસતનો ઉત્પાદ થાય તો આકાશને ફૂલ પાકશે, પાદળ લટકશે અહીંયા દર ફૂલ ઓ પાંખડીના હજાર પાંખડીના. કારણ કે આધાર વિના થવું છે, ધ્રુવ તો કોઈ હોય, નીત તો કોઈ હોય નહીં, નીત વિના ઉત્પાદ થાય તો આકાશમાંથી પણ ફૂલ પાકશે. બરાબર હે? મહાસિદ્ધાંતો છે પણ જરી ઝીણી નજરથી જોવે તો એને ખબર પડે. જો અસતનો ઉત્પાદ થાય એટલે કે ધ્રુવ વિના ઘડો થાય, માટી વિના ઘડો થાય, તો જગતમાં બધા પદાર્થો એના ધ્રુવ પડા વિના એની ઉત્પત્તિ થાય તો અસતની ઉત્પત્તિ થઈ, સત હતો એમાંથી ઉત્પત્તિ થઈ એમ રહ્યું નહીં. તો ગમે ત્યાંથી પાકી જશે, આકાશમાંથી ફૂલ પાકી જશે, સસલામાંથી સિંગડા થઈ જશે, સિંગડા ક્યાંક વાગશે નથી એને શું વાગે? એમ જે ચીજ ધ્રુવ નથી અને અધરથી ઉત્પન્ન થાય તો આકાશના ફૂલ થવા જોઈએ. અર્થાત શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે, બધાના વલી હું પાછો હોય, અથવા બધા પદાર્થની અવસ્થા ઉત્પન્ન થાય એના ધ્રુવની, ધ્રુવની શૂન્યતા, ધ્રુવ નથી ને નવી અવસ્થા થાય. સમજાણવામાં એ વાત થઈ. આમાં આટલું તે સમજવાની દરકાર, હું દયા પાળવા માંડે ને લીલોતરી ન ખાય ને હરી કાય ન ખાય ને તો વિહાર કરે ને સામાય કરવા માંડે થઈ જાય ધર્મ જો એ ધનજભાઈ. અરે બે માતા, તું જોતો ખરી તારા આત્માને શું ચીજ છે, સમજાય છે? ક્યાંથી સામાયિક ને પોહા થઈ જતા હતા? ભગવાન આત્મા અંદર એક સમયના ત્રણ અંશ વાળો એની પ્રતીતમાં ન આવે તો એ પર્યાયની ઉત્પત્તિ વ્યય વિના નહીં, ધ્રુવ વિના હોઈ શકે. ધ્રુવ વિના હોય તો અસત બાંધું. જગતમાં જ્યાં ત્યાં ઉત્પત્તિ થયા, કોઈ પણ વસ્તુના આધાર વિના જ્યાં ત્યાં ઉત્પાદ થયા જ કરે, સમજાય છે? એક વાત થઈ, એ ઉત્પાદના બે દોષો બતાવે. એકલો ઉત્પાદ ગોતે તો આવા બે દોષ આવે, માટે વ્યય ને ધ્રુવ વિના ઉત્પાદ હોઈ શકે નહીં. ઉત્પાદ નવી અવસ્થા વ્યય ને ધ્રુવની અપેક્ષા રાખે. ત્રણેયનો અવિના ભાવ સંબંધ, અવિના એટલે એક વિના બે નહીં, એક વિના ત્રણ નહીં, બે વિના બીજા નહીં. ત્રણેય એક સાથે, એક દ્રવ્યમાં, એક હારે, એક સમયમાં હારે હોય. હવે બીજો બોલ. હા હા, સમજાય છે કે નહીં? નમજ નહીં ઝીણું બહુ જ્યાં. હે, હવે કેવળ સંહાર આરંભનાર, એમ કે કેવળ સર્ગ શોધનાર, સમજાય છે ને? કારણ કે પાછા તો એની છે થોડો ફેર તો. કેવળ સર્ગ મૃગય માણસ કેવું હતું ત્યાં? અહીં કેવળ સંહારમ આરંભ માણસ સંસ્કૃતમાં સંહાર, પણ એ સંહારને આરંભનાર એટલે ગોતનાર. એટલે કોઈ કહે કે અમારે તો માટીનો પિંડ વ્યય એકલો જ ગોતવો છે, માટીના પિંડનો ભાઈ બસ એકલો છે, એને ઘડાની ઉત્પત્તિની જરૂર નથી, તે માટીની જરૂર નથી. તો કેવળ સંહાર આરમનાર મૃતિકા પિંડનો એટલે માટીના પિંડનો નાશ જોનાર, એકલો માટીના પિંડનો નાશ જોનાર, ઉત્પાદને દ્રવ રહિત એટલે કે ઘડાની ઉત્પત્તિ અને માટીની ધ્રુવતા વિના એકલો વ્યય કરવા જનાર, એકલો માટીનો નાશ કરવા જનાર પર્યાયનો મૃતિકા પિંડનો સંહાર કારણના અભાવને લીધે. માટીના પિંડનો નાશ એ ઘડાની ઉત્પત્તિનું કારણ છે, એ ઉત્પત્તિનું કારણ છે, સંહારનું કાર્ય છે, સંહારનું કારણ છે, સંહાર કારણ છે. દેખો એ સંહાર કારણના અભાવ, સંહાર કારણ કોણ? ઉત્પાદ. સંહાર કારણના અભાવને લીધે અહીં તો પિંડનો વ્યય સિદ્ધ કરવો છે ને એકલો, તો સંહારનું કારણ કોણ કે ગળાની ઉત્પત્તિ? સંહારનું કારણ કોણ કે ઉત્પત્તિ? એના અભાવને લીધે સંહાર જ ન થાય. ફરી ને ભૂલ છે કે અમારે તો માટીનો પિંડ એટલો વ્યય જ જોવો છે, મારે વ્યય જ હોય, એટલો વ્યય હોય, ઉત્પાદન ધ્રુવ ન હોય. તો કે છે કે માટીના પિંડનો નાશ એ સંહાર કારણ, સંહાર વ્યય, એના કારણ ઉત્પાદ, એનું કારણ ઘડાની ઉત્પત્તિ, એનું કારણ છે એ ઉત્પત્તિના સંહારનું ઉત્પત્તિ કારણ, સંહારના નાશનું ઉત્પત્તિ કારણ છે. એ ઉત્પત્તિ કારણના અભાવમાં સંહાર થઈ શકશે? સંહાર થઈ શકશે નહીં. આત્માનું પછી કહે છે, આ તો જ ખરાની વાત છે ને, પછી બધા દ્રવમાં ઉતરશે. સમજાણું કઈ? એક દોષ થયો. શું કીધો? કે એ આ ગોળનું છે ને, લૂંટનું, ગોળનું, ગોળનું કેમ ક્યાં ક્યાં કહેતા તમારે? લોયા, લોયા કહેતા. એ લોયાનો નાશ જ જેને ઈચ્છવો છે, પણ રોટલીની ઉત્પત્તિ ઈચ્છવી નથી, અને રજગુણની ધ્રુવતા લક્ષમાં લેવી નથી. તો એ સંહાર, જે લોયાનો સંહાર, એનું કારણ કોણ? કે રોટલીની ઉત્પત્તિ એ સંહારનું કારણ છે. એ ઉત્પત્તિના કારણના અભાવે સંહાર થઈ શકશે? સંહારની સિદ્ધિ થઈ શકશે નહીં. સમજાણું? એક બોલાવે દીધી, તો બીજો બોલ પછી. બરાબર છે? હા, તો કોર્ટ છે કે ને, ન્યાયની કોર્ટ લીધી છે, ન્યાયની ત્રાજવે તોડીને કોર્ટ આ વસ્તુનું સ્વરૂપ છે. એનાથી ફેરફાર માને થી મૂંઢ મિથ્યાદર્શી છે, અને સમ્યક દર્શન નો અધિકાર છે. સમ્યક દ્રષ્ટિ પોતાનો પર્યાયનો વ્યય એ ઉત્પાદની કારણ વિના વ્યય થી થતું નથી એમ જાણે છે. ઉત્પાદન કારણ અને સંહાર થી કાર્ય છે. પહેલું સંહાર કારણ અને ઉત્પાદ કાર્ય પહેલામાં હતું. અહીંયા મિથ્યાત્મનો નાશ એ સંહાર કારણ એકલું ગોતવા જાય તો સંહારના કારણનું કારણ, નાશનું કારણ જે સમ્યક દર્શનની ઉત્પત્તિ, એ સમ્યક દર્શનની ઉત્પત્તિના કારણ વિના એટલો મિથ્યાત્મનો નાશ ગોતવા જાય એ સંહાર જ ન થાય. એટલે મિથ્યાત્મનો નાશ જ સાબિત ન થાય. સમજાણું કઈ? અથવા તો સતનો જ ઉછેદ થાય. શું કીધું? કે માટીના પિંડનો વ્યય માટી વિના થયો, માટી નોતી ને થયો, એટલે સતનો નાશ થઈ ગયો. હતું થઈ ગયું, હતું થઈ ગયું, સતનો જ ઉછેદ થઈ ગયો, સતનો જ નાશ થાય. ધ્રુવ જો ન હોય ને એકલો નાશ થાય તો ધ્રુવનો નાશ થઈ ગયો. પર્યાયનો નાશ નથી હોય, ધ્રુવનો નાશ થઈ ગયો, સતનો નાશ થઈ ગયો. સમજાય છે કઈ? બે દોષ કયા? ઉત્પાદના બે દોષ કયા? એકલો ઉત્પાદ ગોતવા જાવ તો. સંહારના બે દોષ કયા? કે એકલો સંહાર શોધવા, વ્યય નાશ શોધવા જાવ તો એનો ઉત્પાદ કારણ વિના નાશ સાબિત નહીં થાય. અને સંહાર ધ્રુવ વિના શોધવા જાઓ તો સતનો નાશ થઈ જશે. સંહાર એટલે સતનો સંહાર, પણ એની પર્યાય નો સંહાર એમ નહીં થાય. સમજાય છે કાંઈ? હવે સિદ્ધાંત લાગુ પાડે. આ તો એક દ્રષ્ટાંત કયો, દ્રષ્ટાંત. જો મૃતિકા પીડનો સંહાર ન થાય, માટીના પીડનો વ્યય ન થાય, તો બધાય ભાવોનો સંહાર ન થાય. જેમ માટીકા પીડનો વ્યય ન થાય, તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો એટલે પર્યાયનો વ્યય જ થાય. એટલે જયારે માટીના પીડનો વ્યય ઉત્પાદ વિના નો હોય, ધ્રુવ વિના નો હોય, ઉત્પાદ વિના હોય, કેમ કે ઉત્પાદ એનું કારણ છે. ગળાની ઉત્પત્તિ માટીના પિંડના વ્યયનું કારણ છે, તો કારણ વિના ઉત્પન્ન હોય, અને ધ્રુવ એનો આધાર છે, ધ્રુવીને હોય, એમ દરેક દ્રવ્યની અંદર પર્યાયનો નાશ, નવી ઉત્પત્તિ અને ધ્રુવીના બધાનો નાશ થઈ, બધા દ્રવ્યનો નાશ થઈ જશે, બધું હમાઈ જશે, શું થઈ જશે? હું ભાઈ સમજાણવામાં પહેલામાં એમ કહ્યું હતું કે અસતનો ઉત્પાદ થાય એમ કહ્યું હતું, ઉત્પાદ નહીં. અહીં કંઈક સત્ય બધું વિલય થઈ જશે, બધા દ્રવ્યોનો નાશ થઈ જશે. કારણ કે એકલો સંહાર ગોતવા જાય તો ધ્રુવનો પણ ભેગો નાશ થઈ ગયો, ધ્રુવ જુદું રહ્યું, ઉત્પાદ વિના થયું, ધ્રુવ વિના થયું, તો બધું એમને એમ નાશ થઈ જશે. ઓ મારો ભારે વાત ભાઈ, અમૃતચંદ્રાચાર ટીકા કેટલી કરી કરો. હા હા, એકલા ન્યાય ભર્યા છે, તો ન્યાય શાસ્ત્રો ના કહે ને, કેવું અશસ્ત્રી ને ક્રમિકમ ન્યાય ભર્યા છે. આ ન્યાય નથી. આ ન ભવો ભંગ વિહીણો, ભંગો વા નથી સંભવ વિહીણો, ઉપાદો વિભંગો ન વિણા ધોવેણ મથેણ. ત્રણેય અર્થ છે, ત્રણેય અર્થ, ત્રણેય અર્થ છે એની સિદ્ધિ કરે છે. સમજાણું કાંઈ? જેમ માટીના પિંડનો વ્યય નાશ એ ઘડાની ઉત્પત્તિ વિના સંભવે નહીં, અને માટીની ધ્રુવતા વિના માટીના પિંડનો વ્યય સંભવે નહીં, અને એકલો વ્યય શોધવા જાઓ તો ઉત્પાદ કારણ વિના વ્યય સિદ્ધ ન થાય, ધ્રુવ વિના એકલો બધું નાશ થઈ જશે, તો બધા જગતના પદાર્થો નાશ થઈ જશે, કઈ ઉત્પાદ અને ધ્રુવતા ક્યાંય રહેશે નહીં. એક સાથે એક દ્રવ્યમાં છે ત્રણેય ભેગું. અથવા હવે બીજાનો દોષ કે બોલે, સંહારનો દોષ કેવો? સતનો ઉચ્છેદ થાય એટલે શું કહ્યું કે વ્યય જ એકલો ગોતો તો ધ્રુવનો પણ નાશ થઈ જાય. સતનો ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરેનો ઉચ્છેદ, ચૈતન્ય જવાહર જોત ધ્રુવ પડી છે ચીજ. એકલો સંહાર પર્યાયનો ગોતો તો ચૈતન્ય ધ્રુવનો પણ ભેગો નાશ થઈ જાય. ચૈતન્ય જ્યોતિ ધ્રુવ સનાતન દત્ત ધ્રુવ, ચેતન ને મૂકી લીધું, જોયું ને, જાણનારો ઈ છે ને ધ્રુવ. હા હા હા, સતનો ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરે વગેરે એટલે પછી પરમાણુ આકાશ વગેરેને પણ ઉછેદ, બધા દ્રવ્યનો નાશ થાય, અર્થાત સર્વદ્રવ્યોનો હમૂળગો વિનાશ થાય. હમૂળગો અમારી કાઠિયાવાડી ભાષા ચોખ્ખી છે ને, ચોખ્ખી. સર્વદ્રવ્યોનો હમૂળગો, સમૂળગો એટલે મૂળ સહી બધું નાશ થઈ જાય. કાઠિયાવાડી ગુજરાતી ભાષા છે. કોઈ સમજાય છે કાંઈ? સંહાર શું કહ્યું કે પ્રત્યેક પદાર્થમાં ઉત્પાદ ધ્રુવ વ્યય ને ધ્રુવ એક સમયમાં ત્રણ ભેગા એક કાળે એક ક્ષેત્રમાં એક દ્રવ્યમાં હોય છે. એકલો ઉત્પાદ ગોતવા જાય તો વ્યય કારણ વિના ઉત્પાદ હોય નહીં, ધ્રુવ વિના ઉત્પાદ થાય તો અસત્યની ઉત્પત્તિ થાય. એકલો વ્યય ગોતવા જાઓ, ઉત્પાદ કારણ વિના વ્યય મળશે નહીં, અને વ્યય એકલો ગોતવા જાઓ ધ્રુવ વિના તો સતનો પણ નાશ થઈ જશે. સમજાણું કાંઈ? એમ આત્મામાં એકલો દોષનો નાશ જ ગોતવા જાઓ તો નહીં મળે, ગુણની ઉત્પત્તિની પર્યાય વિના દોષનો નાશ સાબિત નહીં થાય. એકલો દોષ જો જોવા જાવ તો દ્રવ્યની ધ્રુવતા વિના નાશ એમાં થયો એમ નહીં થતા ધ્રુવનો નાશ થઈ જશે. સમજાય છે કાંઈ? હા હા, યાદ રહેશે કે નહીં? આ રાતે પૂછવું પડશે, રાતે કીધું તેથી. સમજાય છે કાંઈ? સમજાણું આમાં? હવે કયો બોલ રહ્યો? નહીં ધ્રુવ બોલવાનું પણ હવે હવે બે બોલની સાબિતી કરી. બે બોલમાં એક એક માં બે બે દોષ હતા. કેમ કે એક બીજા બે ની અપેક્ષા ન રાખે બે દોષ થયા. દરેક આત્મા દરેક પરમાણુ એક સેકન્ડના અસંખ ભાગમાં નવી પર્યાય ઉપજે, પૂર્વની પર્યાય અભાવ નાશ ધ્રુવ. એક સમયના ત્રણ એમાં એક એક ને બે ની અપેક્ષા વિના જોતવા ગોતવા જાઓ તો બે બે દોષ આવે કે સામા બે અંશ એનો અભાવ થાય. હવે કે છે એક નું ધ્રુવ ગોતવા જાઓ કે અમારે ભાઈ ઉત્પાદ ભાઈ જો નહીં, અમારે તો એકનું ધ્રુવ બસ ટકાવ. કુટસ્થ આત્મા, કુટસ્થ આત્મા, કુટસ્થ આત્મા, ધ્રુવ એકલો આત્મા, એકલી માટી. ગળાની ઉત્પત્તિ નહીં, પિંડનો વ્યય નહીં, એકલી માટી. સમ્યક દર્શનની ઉત્પત્તિ નહીં, મિથ્યાત્ની ઉત્પત્તિ નહીં, એકલો આત્મા ધ્રુવ. સમજાય છે? કેવળ ટકવું, સ્થિતિ એટલે ધ્રુવતા. કેવળ છે ને નીચે અહીંયા કેવળ સ્થિતિ જોવો, લખ્યું લાંબુ ઘણું. કેવળ સ્થિતિ ઉત્પાદ ને વ્યય વિનાનું નીચે છે. એકલું ધ્રુવપણું, એકલું ટકવાપણું, એકલું અવસ્થાન રહેવું, અન્વય વ્યતિરેકો સહિત જ હોય છે. એ ધ્રુવ છે, એ પર્યાય સહિત જ હોય છે. ધ્રુવ ઉત્પાદ વય પર્યાય વિના હોતું માટી એ ઘડાની ઉત્પત્તિ ને પિંડના વ્યય વિના માટી હોતી. એમ દરેક દ્રવ્ય અન્વય વ્યતિરેક એટલે ભિન્ન ભિન્ન નવી અવસ્થાનું ઉપજવું, જૂનીનું જણું, એ સહિત જ ધ્રુવ હોય છે. તેથી ધ્રુવ ઉત્પાદ વય સહિત જ હોય, એકલું હોઈ શકે નહીં. જેમ ઉત્પાદ અથવા વ્યય દ્રવ્યનો અંશ છે એ આખી ચીજ સમગ્ર નથી ધ્રુવ, તેમ ધ્રુવ પણ દ્રવ્યનો અંશ છે, સમગ્ર દ્રવ્ય નથી. શું કહ્યું? એક વસ્તુના ત્રણ અંશ છે, ઉત્પાદ નવી અવસ્થાનું ઉપજવું, પુરાણીનું તે કાળે વ્યય ને ધ્રુવ. એ ધ્રુવ પણ બે અંશ માયલો એક અંશ છે, ત્રીજો આખું દ્રવ્ય નહીં. એક ઉત્પાદનો અંશ, ગળાની ઉત્પત્તિ, સંકિતની ઉત્પત્તિ, પિંડનો વ્યય, મિથ્યાત્નો વ્યય, માટીનું હોવાપણું, આત્માનું હોવાપણું, એ ત્રણ થઈને એક વસ્તુ છે. એટલે ત્રણ એમાં ધ્રુવ પણ એક ભાગ થયો. ઉત્પાદ વયનો બે ભાગ એવો ધ્રુવ પણ એક ભાગ થયો. ધ્રુવ આખી ચીજ ન થઈ. સમજાણું કાંઈ? જૂના કાનવાળાને તો ભારે આપણું લાગ્યા, કેમ સુનભાઈ હું સમજાય આમાં કે છે? દામોદરભાઈ સમજાય, દામોદરભાઈ સમજ. સમજાણું આમાં? એકલી ધ્રુવતા પ્રાપ્ત કરવા જનારી મૃતિકાની એટલે માટીની ધ્રુવતા ગોતવા જશે તો માટી મૃતિકો વ્યતિરેકો સહિત એટલે કે ગળાની ઉત્પત્તિ ને પાનપિંડનો વ્યય એ વ્યતિરેક છે, ભિન્ન છે ને ભાઈ, ભિન્ન થયા ઉત્પાદ ભાઈ ઉત્પાદ ભાઈ, એવા ભિન્ન સહિત સ્થિતિનો અન્વયનો તેને અભાવ થવાને લીધે એટલે ઉત્પાદ વયના એકનું અન્વય હોય નહીં, માટી અન્વયનો નાશ થાય, સ્થિતિ જ ન થાય, ટકવું જ ન થાય. એ પરિણામ વિના પરિણામી રહી શકે જ નહીં, એમ કે છે. પર્યાય છે ને, પર્યાય કાર્ય છે. માટીનું ઘરાનું ઉત્પત્તિ પિંડનો છે એ કાર્ય વિના એક માટી જ સિદ્ધ નહીં થાય, માટી નહીં ટકી શકે, પર્યાય વિના પરિણામી હોઈ શકે જ નહીં, ઉત્પાદ વય વિના ધ્રુવ એકનું રહે નહીં, માટે એકલા ધ્રુવને ગોતનાર એને ઉત્પાદ વિના ગોતવા જાય છે તો ધ્રુવ રહેશે, એને ધ્રુવની સિદ્ધિ થશે જ નહીં. સમજાણું કઈ? પછી દ્રવ્યમાં લઈશું. આ તો દાખલામાં છે ને, કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી માટી એટલે એકલી માટી ગોતનાર ગળાની ઉત્પત્તિ અને પિંડનો વ્યય નહીં. વ્યતિરેકો એટલે ગળાની ઉત્પત્તિ અને પિંડનો વ્યય વ્યતિરેક કહેવાય. વ્યતિરે એટલે ભિન્ન ભિન્ન દશા છે ને ભાઈ, ભલે સમય એક પણ લક્ષણ બે ભિન્ન છે, અને ધ્રુવથી પણ એના લક્ષણ. વ્યતિરેકનો અર્થ અહીં પર્યાય છે. પર્યાયો સહિત સ્થિતિ એટલે ટકવું, ધ્રુવપણું, અન્વય નામ સદ્રષ્ટા, તેને અભાવને લીધે પર્યાય વિના દ્રવ્યનો અભાવ હોવાને લીધે એ દ્રવ્યનું ટકવાપણું થાય નહીં. દ્રવ્ય ટકી માટી ટકી શકશે જ નહીં. ગળાની ઉત્પત્તિ ને પિંડના વ્યય વિના માટી એ પર્યાય વિના માટી રહી શકે જ નહીં. પર્યાય વિદુતમ દવમ, દવ વિદુતમ પર્યાય. પર્યાય વિના દ્રવ્ય હોય નહીં. જો પર્યાય વિના એકનું ધ્રુવ માનવા જાય તો દ્રવ્ય પણ રહેશે. સમજાણું કઈ? આ તો આખો વિષય ન્યાય નો સમાન. એક બોલ કયો, શું કીધો? કે માટીનું એટલું ટકવાપણું ગોતવા દેશો, થીતી થીતી રહેવું, તો ઉત્પાદ વયના વ્યતિરેકની પર્યાય વિના એટલું ટકવું પણ નહીં રહે. પરિણામ વિના પરિણામી હોઈ શકે, પર્યાય વિના પર્યાયવાન હોઈ શકે, ઉત્પાદ વય વિના ધ્રુવ રહી શકે, રહી શકે નહીં. કોઈ વિતરણ કાળમાં ધ્રુવનો નાશ થશે. અથવા તો ક્ષણિકનું જ નીચપણું થાય, અથવા તો એક સમય પર્યાય તે ધ્રુવપણાને પામશે. ખલાસ, એ પર્યાય છે એ ધ્રુવથી. કારણ કે ધ્રુવ ધ્રુવ માન્યું, એકલો ધ્રુવ, એકલો ધ્રુવ તો એક સમયની પર્યાય જે છે એ પણ ધ્રુવ થઈ ગઈ. એક તો એમ કહ્યું કે માટીને એટલી ધ્રુવતા જોશો, ટકવું થીતી થીતી ટકવું, તો એના ગળાની ઉત્પત્તિ અને પિંડનો વ્યય એવા વ્યતિરેક, વ્યતિરેક એટલે પર્યાય, પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે નહીં, માટે દ્રવ્યનો નાશ થશે. બીજું, એકનું ધ્રુવ ગોતનાર પર્યાય વિનાનું ગોતવા ગયો તો પર્યાય વિનાનું દ્રવ્ય મળશે નહીં, ધ્રુવનો નાશ થશે. અને એકલો ધ્રુવ ગોતનાર એક પર્યાયને ધ્રુવ માનશે, પર્યાય કાયમ ટકી રહેશે, ટકી ટકતી માનશે, તો એમ પણ છે નહીં. એક સમયની પર્યાય ધ્રુવ, કારણ કે ધ્રુવ એકલું માન્યું એટલે પર્યાયને ધ્રુવ માન્યું, પરિણમનને ધ્રુવ માન્યું, પલટાને ધ્રુવ માન્યું. ધ્રુવ એટલે એમને એમ છે માન્યું, એને એક રૂપ પરિણમન છે બસ. પરિણમન એટલે કાયમ એક રૂપ છે બસ, એક રૂપ છે, એક રૂપ ધ્રુવ છે, બધું ધ્રુવ છે, પણ એમ તો છે નહીં. સમજાણું કઈ? ક્ષણિકનું નીચપણું થાય એટલે એકલું નીચને ધ્રુવ માનો તો એક સમયની પર્યાય તે નીચપણાને પામે, તે ધ્રુવપણાને પામે, પણ એમ કોઈ બની શકે નહીં. સમજાણું કઈ? એનો દાખલો પછી આપ્યો. અહીં તો હજી સિદ્ધાંત સિદ્ધ કર્યો. જો મૃતિકાની સ્થિતિ ન થાય એટલે માટીનું ટકવું ન થાય, એના વ્યતિરેક વિના, વ્યતિરેક વિના તો બધા ભાવોની સ્થિતિ ન થાય, તો બધા આનંદ દ્રવ્યનું ટકવું ન થાય. પહેલો બોલ, કોઈ દ્રવ્ય જ ન રહે, કેમ કે પર્યાય વિના દ્રવ્ય હોય એમ ઘડા અને માટીના વિના માટી ન હોય, એમ પર્યાય વિના કોઈ દ્રવ્ય જ ન હોય, કોઈ દ્રવ્ય જ ન હોય એટલે કોઈ દ્રવ્યનું ટકવું બની શકે નહીં. સમજાણું કઈ? હા, રાતે આવડશે કે નહીં ભાઈ? વાણિયા પાછા જો માટીની સ્થિતિ એના ઘડા ને પંડના જય વિના પર્યાય વિના માંથી ટકવું સ્થિત થતું નથી એમ બધા દ્રવ્યોમાં ટકવું સ્થિત નહીં થાય કે બધા દ્રવ્યોમાં ધ્રુવ પણ માન્યું અને પર્યાય વિના ધ્રુવ હોય નહીં પર્યાય વિના ઉત્પાદ વિના ઉત્પાદ ભય વિના ધ્રુવ હોય નહીં અને બધા દ્રવ્યને ઉત્પાદ ભય વિના માન્યું એટલે બધા દ્રવ્યનું ટકવું સંભવ છે નહીં સમજાણું કાંઈ અથવા ક્ષણિક નો જ નિતપણ ક્ષણિક જ નિતપણાને પામશે એ પર્યાય ધ્રુવપણાને એ પર્યાય ધ્રુવ થઈ જશે ધ્રુવ એમને થંભી ધ્રુવપણું કાયમ બસે એમ તો છે નહીં પર્યાય એમને એમ ધ્રુવ થઈ ગઈ પણ એકનું ધ્રુવ માન્યું પર્યાય તો માને નહીં પર્યાય ધ્રુવ થઈ ગઈ એક સમયની પર્યાય પણ ધ્રુવ થઈ ગઈ જો મૃતિકાની સ્થિતિ ન થાય તો બધા ભાવોની સ્થિતિ ન થાય માટીનું ટકવું ન થાય તો ઉત્પાદ બધામાં ઉત્પાદ વય વિના કોઈ દ્રવ્ય ટકી શકે માટી ધ્રુવ ન રહે ન ટકે તો માટીને જેમ વિશ્વનું કોઈ પણ દ્રવ્ય ટકી શકે કેમ કે તેને ઉત્પાદ વય નથી કેમ કે તેને પરિણામ તો નથી પર્યાય વિના પરિણામી માનવા જાય તો પરિણામ વિના પરિણામી રહી શકે અને માટી પરિણામીનો નાશ થાય સમજાણું આમાં અથવા જો ક્ષણિક નું નિતપણું થાય એટલો દાખલો આપ્યો નજીકમાં બીજો પેલા દાખલાનું એ કહ્યું કે પરિણામ વિના પરિણામી ગોતવા જાય તો પરિણામી કોઈ મળશે જ નહીં ક્યાંય પરિણામ વિનાનો પરિણામી મળશે નહીં સમજાણો કંઈક વાત નહોતા કેતા ક્યાંક ભાઈ જેના ઘરમાં કોઈ ન મરી ગયો એની રાખલા હોતી એ રાખાને જ નાખે તો જીવતો થશે ઘરમાં મર્યા વિના કોઈ હોય નહીં એના ચૂલાની રાખ લાવજો જેના ઘરમાં કોઈ ન મરી ગયો એના ઘરમાં નાનું છોકરું ઓળવણું ફલાણું કોઈ પણ હું તો મરી ગયો એને કહે એમ કે છે કે પરિણામ વિના પરિણામી ગોતવા જાય તો પરિણામી નહીં રહે નવું ઘર રહે તો પણ મરી ગયો એટલે ન્યા તો પણ એના કુળમાં મરી ગયો છે ને ક્યાં બસ મકાન પણ એ જગ્યો એ કોક મરી ગયો હોય કોક કોણ કુળ નો સમજાણો ભાઈ તો ગાડા છે ટકો કરે જો ક્ષણિક નું ટકવાપણું થાય આ ચિત્તના ક્ષણિક ભાવોનું નિતપણું થાય આ ચિત્તના વિચાર ધ્રુવ થઈ જશે ચિત્તના વિચાર જે છે એમને એમ રહેશે એ જત નહીં બદલ્યા કરે છે કે નહીં તો અહીં કહે છે કે જો ધ્રુવ વિના ગોતવા દે ઉત્પાદ વિના ધ્રુવને ગોતવા દેશો તો ચિત્તની પર્યાય ધ્રુવ થઈ જશે તો ધ્રુવ તો થતી ફર્યા ફર કર્યા કરે એ મનભાઈ નહીં તો ક્યાંક મારે આબુ ત્યાં હારી વંદ્રુ હિલ મોટર લઈને કીધું છે ને કાંઈ કો સમજાણું કાંઈ બીજો દોષ ધ્રુવનો બીજો દોષ કે જો ધ્રુવને ઉત્પાદ વિનાનું માનો તો પહેલો દોષ કે ધ્રુવ રહી હોઈ શકે જ નહીં બીજો દોષ એકલું ધ્રુવ માનો તો ચિત્તની પર્યાય ક્ષણિક છે તે ટકી રહેશે એમને ધ્રુવ થઈ જશે એમ તો બનતો નથી ચિત્તના પરિણામ કેવા છે ચિત્તની ક્ષણિક ભાવ ભાવ એટલે પર્યાય ઘડીકમાં કઈ વિચાર ઘડીકમાં કઈ વિચાર ઘડીકમાં કઈ વિચાર ફરે છે કે નહીં તો એ ફરે છે એ ઉત્પાદ વિના અને પરિણામ વિનાનું પરિણામી જોવા જા એકલો ધ્રુવ ગોતવા જા તો પરિણામ ધ્રુવ થઈ જશે પરિણામ કાયમ રહીશે પરિણામ કાયમ રહેતા માટે તારી વાત સાચી નથી સમજાય છે કાંઈ મનનો દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ અને બને એ દોષ આવે જુઓ એક વિકલ્પ ત્રિકાળિક ધ્રુવ થઈ જશે એક વિકલ્પ આવ્યો રાગ ત્રિકાળી રહેવો જોઈએ હે રહે છે એક રાતમાં કેટલા ફેરા વિચાર ફરે છે સવારે ઉઠે ત્યારે ફરે રાતે હોય તો એકલા 12 વાગે બીજો ફરે ઉતાવ ચીજો હોય સવારે ઉઠે ત્યારે વળી અંજોળું થાય છે વળી કઈ ચોક્કસ ફરે એ તો પરિણામ ફરે કે છે પરિણામ નો એ સ્વભાવ છે પરિણામ ધ્રુવ હોય શકે નહીં પરિણામ ને ધ્રુવ કરવા માંગે એ પરિણામ ને સમજતો બરાબર કેટલું સર્વજ્ઞથી સિદ્ધ થયેલું જ્ઞેય સાધારણ ન્યાયમાં લોકોને સાધારણ મગજમાં ચાર ચોપડીનો ભણેલો હોય બેસી જાય હું સમજાણો એમ ગયા ધર્મચંદ ભાઈ ગયા ચાર ચોપડી માં યાદ આવ્યા ધર્મચંદ ભાઈ કે છે કે ચાર ચોપડી ને ભણેલા ના તો બધું ઉકલી એવું છે સમજવું કો છ દોષ થયા ત્રણ ના સદોષ કોઈ પણ દ્રવ્ય ના એકલા ઉત્પાદ પર્યાય ને એકલો ઉત્પાદ જોવા જાઓ તો વ્યયના કારણ વિના તે ઉત્પાદ સંભવી શકે નહીં અને તે ઉત્પાદ ધ્રુવના આધાર વિના ઉત્પન્ન થાય નહીતર બે દોષ આવે કે વ્યય વિના પાત્ર ઉત્પાદ થઈ ગયો એ કોઈ રીતે થાય અને વ્યય અસત નો ઉત્પાદ અધરથી ઉત્પન્ન થઈ ગયો એમ પણ બને કે બે દોષ વ્યય વ્યયના કાર વ્યયને ગોતવા જતા ઉત્પાદના ઉત્પાદ થયા વિના વ્યય થાય નહીં માટે વ્યય એનો દોષ આવ્યો અને એ વ્યય ને એકલો વ્યય શોધવા જાઓ તો સતનો નાશ થઈ જશે ધ્રુવ પણ ભેગું ભળીને નાશ થઈ જશે એમ હોઈ શકે નહીં અને એકલા ધ્રુવને શોધવા જાઓ પરિણામ વિના તો પરિણામ વિના પરિણામી સંભવે નહીં તેનો નાશ થાય છે બીજો પરિણામ ક્ષણિક છે તે ધ્રુવપણાને પામે છે એનો નાશ થાય ધ્રુવપણાને પામે પરિણામીના પરિણામી હોય નહીં પરિણામી નો નાશ થાય અને ધ્રુવ માને એકલું જ પરિણામની ધ્રુવતા આવે વાત મારી ને તો બરાબર છે કે નહીં સુમેર મુનજી હાલચંદજી સદોષ કીધા બધા ટૂંકામાં આ પ્રમાણે છે માટી દ્રવ્યને દરેક પદાર્થને એટલે દરેક આત્મા દરેક પરમાણુને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે દેખો પછી પછીની ઉત્પત્તિની સાથે અને પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સાર સાથે દરેક દ્રવ્યને નવી નવી અવસ્થા સાથે એક સમયમાં જૂની જૂની પર્યાયના નાશ સાથે જો વ્યતિરેક ભાઈ કીધા વ્યતિરેક બેની વ્યતિરેક કીધા ને ઉત્તર ઉત્તર વ્યતિરેક પર્યાય એટલે વ્યતિરેક એની ઉત્પત્તિ સાથે અને નવા નવા વ્યતિરેક એટલે ઓલા જૂના જૂના વ્યતિરેકના સંહાર સાથે અને અન્વયના અવસ્થાન સાથે ટકવાના હારી અન્વય એટલે સદૃશપણાનું કાયમ ટકવું એની સાથે અવિના ભાવપણું એટલે એક વિના બીજું હોય નહીં એવું અવિના ભાવપણું જેને નિર્વિઘ્ન ત્રિલક્ષણપણા રૂપ એક દરમાં આખું એવું છે ને જેને નિર્વિઘ્ન ત્રિલક્ષણપણા રૂપ લાંછન પ્રકાશમાન છે ત્રિલક્ષણનું લાંછન એટલે લક્ષણ પ્રકાશમાન છે એવું દ્રવ્યને જરૂર સંમત કરવું એવું એક એક પરમાણુને એક એક આત્માને આમ માનવું સમજાય છે કાંઈ એવા અનંત આત્મા એવા અનંત પરમાણુ અસંખ્ય કાળાણુ એક ધર્માસ્થી એક ધર્માસ્થી આકાશ એને નવા નવા પર્યાય સાથે ઉત્પત્તિનો સંબંધ જૂની જૂની પર્યાય સાથે સંહારનો સંબંધ અને સદ્રષ્ટા સાથે ટકવાનો સંબંધ એવું અવિનાભાવ પણ નિર્વિઘ્ન વિઘન વિના ન્યાયથી સ્વરૂપથી સ્વભાવથી ત્રિલક્ષણપણા લાંછન નામ ચિહ્ન પ્રકાશમાન છે એક એક દ્રવ્યમાં ચિહ્ન પ્રકાશમાન છે ત્રણ લક્ષણપણાનું ચિહ્ન એક એક દ્રવ્યમાં પ્રકાશમાન એવું અવસ્થમ કરવું એવા દ્રવ્યને જરૂર માનવું જો દ્રવ્ય થઈ ગયું કલાકે થઈ ગયું